समय सार भगवान कुंकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका तथा भगवान जयसेन आचार्य रचित तात्पर्यवृत्ति टीका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ શુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 320 એની ઉપર જયસેન આચાર્યની ટીકાના અર્થ આપણે સમજી રહ્યા છીએ. આ ટીકા ઘણી અદભુત છે. મોક્ષ માર્ગના પ્રયોજનભૂત વાત એમાં કરવામાં આવી છે. પારિણામિક ભાવની વાત કરવામાં આવી છે અને એ બધાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજીસામી બહુ સરસ રીતે કરી રહ્યા છે. એનો કેટલોક વિસ્તાર આપણે કર્યો છે, ગાથાનો કેટલોક ભાગ કર્યો છે, એટલે કે ગાથાની જયસેન આચાર્ય ભગવાનની ટીકાનો કેટલોક ભાગ કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ગાથા ઉપર કરેલ ટીકા અને પંડિત જયચંદજી છાબડાએ એના ઉપર લખેલ ભાવાર્થ અને એ બધા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચનો આપ્યા એ બધું આપણે પહેલા કર્યું છે. એટલે ગાથાની વાતને આપણે બરાબર સમજ્યા છીએ. પણ અહીંયા જયસેન આચાર્ય ભગવાને એમની ટીકામાં જે વાત કરી છે એનો વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ. એમની ટીકા અને પહેલા લઈએ, ટીકામાં અહીંયા જે વાત કરી છે એ વાતને પહેલા લઈએ કે ટીકાના બે ભાગ પછી ત્રીજા ભાગમાં એ વાત કરી કે વળી વિશેષ કહેવામાં આવે છે ઔપસમિક આદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ત્યાં ઔપસમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાય રૂપે છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્ય રૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વય એટલે કે દ્રવ્ય અને પર્યાયનું જોડકું તે આત્મા પદાર્થ છે. ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિક ન આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું તે બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત છે. પરંતુ જે દસ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વય, દસ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વય તે પર્યાર્થિક ન આશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. એને અશુદ્ધ પારિણામિક ભાવ નામ આપ્યું. એટલે પ્રશ્ન થયો કે અશુદ્ધ કેમ, અને એનો ઉત્તર આપ્યો કે સંસારીઓને શુદ્ધ નહીંથી એ નથી અને સિદ્ધ ભગવાનને તો સર્વથા જ નથી. શું નથી? દસ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણેય સિદ્ધોને નથી અને સંસારીઓને શુદ્ધ નહીંથી એ ત્રણ નથી, એટલે એને અશુદ્ધ કયા. તો ટીકાના આ ભાગની વાત આપણે લઈએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ટીકાના આ ભાગ ઉપર જે સમજ આપી છે એ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ નવમો પાના નંબર 114 ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ જીવત્વ સ્વરૂપ ત્રિકાળ શક્તિ લક્ષણ જે પારિણામિકપણું છે તેમાં દ્રષ્ટિ આપતા સમ્યક દર્શન પ્રગટ થાય છે એ પછી કહેશે. અહીં કહે છે કે વસ્તુનું સ્વરૂપ જે ત્રિકાળ શક્તિરૂપ સત છે હોવાપણે છે એ સતનું જે સત્વ છે તે ત્રિકાળ નિરાવરણ છે. ઉદય ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ચાર ભાવો જે પર્યાયરૂપ છે તે ત્રિકાળી ધ્રુવ શુદ્ધમાં નથી તેમ તેને આવરણ પણ નથી. જીવત્વની વાત કરી ગઈકાલના સ્વાધ્યાયમાં એ વાત આવી ગઈ કે જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવ કયા અને ત્યાં એ શુદ્ધ શબ્દ નથી વાપર્યો એટલે કે એ ત્રણ ભેદો પાડવા તે અશુદ્ધ પારિણામિક છે અને તે વ્યવહારનો વિષય છે. પરંતુ ત્યાં એ ત્રણ પ્રકારના ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિક પણ છે તે ધ્રુવ ત્રિકાળ છે. જીવત્વમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિક પણ પારિણામિક ભાવ કયો એમાં ત્રણ પ્રકાર કયા જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ અને એમાં જીવત્વની વાત કરતા પછી એમ કહ્યું કે જે શુદ્ધ જીવત્વ કે જે શક્તિ લક્ષણ પારિણામિક પણ છે એ શુદ્ધ જીવત્વ એ ધ્રુવ છે ત્રિકાળ છે. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તો ત્રણેયને કહ્યું જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ ત્રણેયને કહ્યું અને જીવત્વમાં પણ જે શુદ્ધ જીવત્વ કે જે શક્તિ લક્ષણ પારિણામિકપણું છે તે ધ્રુવ ત્રિકાળ છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી એ નિરાવરણ છે અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું એ વાત આપણે ગઈકાલે કરી હતી. અને પછી એમાં આગળ એ વાત પણ આવી કે સમ્યક દર્શનનો વિષય એનું લક્ષ્ય એવું જે ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય કે જે પર્યાય વિનાનું છે એમાં આ ચાર પર્યાય નથી એવી એ ચીજ તે શક્તિ લક્ષણ શુદ્ધ પારિણામિક ભાવ જાણવો તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને તે નિરાવરણ છે. પારિણામિક ભાવની વાત કરી છે. પારિણામિક ભાવના ત્રણ પ્રકાર કયા જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ અને એમાં જીવત્વ ની વાત કરતા એમ કહ્યું કે જે શુદ્ધ જીવત્વ છે એ પારિણામિક પણ છે તે ધ્રુવ છે અને એ ત્રણેય કાળે એવું ને એવું રહે છે એ શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી એ શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું છે એટલે કે એને શુદ્ધ પારિણામિક ભાવ કહ્યું છે. એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય એ શુદ્ધ પારિણામિક ભાવ છે. અને પછી એમ પણ કહ્યું કે એમાં કોઈ પર્યાય નથી એટલે પેલા જે ચાર પર્યાય કયા એ પર્યાય એમાં નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને તે નિરાવરણ છે. એ ભવ્ય હો કે અભવ્ય હો તેમાં જે ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધ જીવત્વ છે તે શુદ્ધ પારિણામિક ભાવ છે. ભવ્ય હો કે અભવ્ય હો તેમાં જે ત્રિકાળ ત્રણેય કાળ શક્તિરૂપ શુદ્ધ જીવત્વ છે તે શુદ્ધ પારિણામિક ભાવ છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય હોવાથી નિરાવરણ છે અને એમાં ચાર પર્યાય નથી એટલે આવરણ પણ નથી. આવરણ તો પર્યાયમાં હોય ને એટલે જે શુદ્ધ ચૈતન્યના પ્રવાહ રૂપ ચૈતન્ય 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 એવા પ્રવાહ રૂપ એવા ધ્રુવ પ્રવાહ રૂપ શુદ્ધ જીવત્વ છે તે નિરાવરણ શુદ્ધ પારિણામિક ભાવ છે અને તે બંધ મોક્ષના પરિણામ વિનાનું છે. એને બંધ મોક્ષના પરિણામ નથી. અને એના પછી હવે એમ કે છે અહીંયા કે શુદ્ધ જીવત્વ સ્વરૂપ, શુદ્ધ જીવત્વ સ્વરૂપ ત્રિકાળ શક્તિ લક્ષણ જે પારિણામિકપણું છે તેમાં દ્રષ્ટિ આપતા, એનું લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા સમ્યક દર્શન પ્રગટ થાય છે એ વિતરાગી પરિણામ છે. એની વાત પછી કહેશે. પણ અહીંયા તો વસ્તુનું જે સ્વરૂપ છે એની વાત કરી છે, એટલે કહે છે કે વસ્તુનું સ્વરૂપ જે ત્રણેય કાળ શક્તિરૂપ છે, જે હોવા પણ છે સત છે, શક્તિરૂપે ત્રણેય કાળે અંદરમાં વસ્તુનું સ્વરૂપ એવું ને એવું જે રહ્યું છે એની વાત કરે છે કે એ સતનું સત્વ છે, એ હોવા પણ છે એનું સત્વ છે, તે ત્રિકાળ નિરાવરણ છે, એને કોઈ આવરણ નથી, કર્મના આવરણ એને નથી. વસ્તુનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ જે ત્રણેય કાળે શક્તિરૂપે અંદર પડ્યું છે એ હોવા પણ છે સત છે, એને ક્યારેય આવરણ હતા નહીં અને ક્યારેય આવરણ હોય નહીં, વર્તમાનમાં પણ એને આવરણ નથી. એટલે ત્રિકાળ એ નિરાવરણ છે, એને કર્મના આવરણ નથી. ઉદય ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ચાર ભાવો જે પર્યાયરૂપ છે તે પણ એ ત્રિકાળી ધ્રુવ શુદ્ધમાં નથી અને એને આવરણ પણ નથી. અને આવા ધ્રુવનો આશ્રય કરતા, ધ્રુવનું લક્ષ્ય કરતા વિતરાગી પરિણામ સમ્યક દર્શન ના થાય છે. પરમ પારિણામિક ભાવની વાત કરી અને પરમ પારિણામિક ભાવને હવે વિસ્તાર કરીને સમજાવે છે ત્યારે જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકાર પાડ્યા. એમાં જીવત્વમાં જે શુદ્ધ જીવત્વ સ્વરૂપ છે એ તો પારિણામિક ભાવ છે અને એ પારિણામિક ભાવ છે એમાં પર્યાય નથી, એમાં પર્યાય નથી. અને એનું લક્ષ્ય કરતા એટલે કે જે પારિણામિક શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, શુદ્ધ પારિણામિક ભાવ છે જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, જે નિરાવરણ છે, એનું લક્ષ્ય કરતા સમ્યક દર્શનના પરિણામ થાય છે. એટલે એ રીતે શુદ્ધ જીવત્વ સ્વરૂપ ત્રિકાળ શક્તિ લક્ષણ જે પારિણામિકપણું છે તે સમ્યક દર્શનનો વિષય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિમાં એ દ્રષ્ટિનો વિષય છે. અજ્ઞાની માને છે કે કસાય મંદ કરીએ, વ્રત નિયમોની ક્રિયા કરીએ તે સાધન અને તેનાથી સાધ્ય થશે, પરંતુ એમ નથી. કસાયની મંદતા એટલે શુભભાવ અને શુભભાવ એ કાંઈ સાધન નથી કે જેના દ્વારા સિદ્ધિ થાય. કસાય તીવ્ર હો કે મંદ એ ઔદયિક ભાવ છે, કસાય એ ઔદયિક ભાવ છે. એ મંદ હોય એટલે શુભભાવ હોય, તીવ્ર હોય તો દ્વેષ હોય એટલે અશુભ ભાવ હોય. રાગ અને દ્વેષના પરિણામ જે કસાય છે, ક્રોધ માન માયા લોભ એવા જે ચાર પ્રકારના કસાય છે, એ કસાય તીવ્ર હો કે મંદ, મંદ હોય ત્યારે શુભ ભાવ હોય અને તીવ્ર હોય ત્યારે અશુભ ભાવ હોય, પણ એ બધું એ ઔદયિક ભાવ રૂપે છે, એ ઔદયિક ભાવ છે. એટલે એમાં કોઈ વિતરાગતા પ્રગટ થતી નથી, એ મલિન વિકારી પરિણામ છે અને એ બંધનું કારણ છે, સંસારના ભ્રમણનું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. મોક્ષના કારણરૂપ તો ઔપસમિક, સાયોપસમિક અને ક્ષાયિક એમ નિર્મળ પર્યાય રૂપ ત્રણ ભાવો છે. ચાર ભાવોમાંથી આ ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એમ નિર્મળ પર્યાય રૂપ ત્રણ ભાવો છે એ મોક્ષના કારણરૂપ છે. અને ઔદયિક ભાવ છે એ બંધના કારણરૂપ છે. એટલે એ ચારેય ભાવો વિનાનું, ચારેય ભાવોથી રહિત ત્રિકાળ શુદ્ધ જીવત્વ લક્ષણ જે શુદ્ધ પારિણામિક ભાવ છે તે અક્રિય છે. એવા શુદ્ધ પારિણામિક ભાવમાં આ ચારેય ભાવો નથી અને એ શુદ્ધ પારિણામિક ભાવ છે તે અક્રિય છે, તેમાં ક્રિયા નથી, એટલે કે એમાં ઉત્પાદ વ્યય નથી, એમાં કાંઈ કરવું નથી કે છોડવું નથી. શુદ્ધ પારિણામિક ભાવ છે તે દ્રવ્ય છે, ત્રિકાળ શુદ્ધ જીવત્વ લક્ષણ જે શુદ્ધ નયનો વિષય છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એની અંદર પેલા ચારમાંથી કોઈ ભાવ નથી અને તે અક્રિય છે, એટલે કે તેમાં ક્રિયા નથી, ઉત્પાદ વ્યય નથી, એમાં કાંઈ કરવું નથી કે છોડવું નથી, મોક્ષ કરવો એમ પણ નહીં અને રાગ કરવો એમ પણ નહીં, રાગ છોડવો એમ પણ નહીં, એટલે એમાં કાંઈ ક્રિયા નથી, એટલે એ અક્રિય છે. અને આવો શુદ્ધ પારિણામિક ભાવ એ નિરાવરણ છે, કર્મના આવરણ વિનાનો છે, એને કર્મના બંધન નથી, કર્મનું આવરણ પણ નથી, એ અનાદિથી ત્રિકાળ એવો ને એવો શુદ્ધ છે. ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ અનાવરણ છે, એને આવરણ નથી. જીવ જ્યારથી છે ત્યારથી કર્મના બંધ છે એમ આપણે એક તરફ કહીએ છીએ, અને અહીંયા કહે છે કે એ શુદ્ધ પારિણામિક ભાવ જે શુદ્ધ નયનો વિષય છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે, જેમાં પર્યાય પણ નથી, એમાં કોઈ ક્રિયા નથી, એવો એ શુદ્ધ પારિણામિક ભાવ, એ દ્રવ્ય, એ નિરાવરણ છે. એક તરફ એમ કહેવું કે અનાદિથી જીવ છે તે કર્મ સહિત છે, અને બીજી તરફ એમ કહેવું કે આ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ પારિણામિક ભાવ છે તે નિરાવરણ છે. તો પ્રશ્ન થાય કે સાચું શું છે, કઈ રીતે છે? પ્રભુ એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એવું જ છે. જે કર્મના બંધ છે એ કઈ શુદ્ધ પારિણામિક ભાવ, ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એની અંદર નથી, એને સ્પર્શતાય નથી, એટલે એ નિરાવરણ છે. જે કર્મના ઉદય છે અને પછી એનો વિપાક થતા એ નિદ્રા થાય, ખરી જાય, અને પછી એ વખતે જો જીવ એનું લક્ષ કરે છે તો નવા કર્મ પણ બંધાય છે. આ બધું જે થઈ રહ્યું છે તે પર્યાયમાં થઈ રહ્યું છે, એ બહારમાં છે. અંદરમાં તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, શુદ્ધ પારિણામિક દ્રવ્ય છે, એમાં કોઈ કર્મ પણ નથી, એમાં ઉત્પાદ વ્યય પણ નથી, કોઈ ક્રિયા પણ નથી, એવું એ શુદ્ધ દ્રવ્ય છે કે જેનો આશ્રય કરતા, એટલે કે જેનું લક્ષ્ય કરતા એ નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. એટલે કહે છે કે આવો શુદ્ધ પારિણામિક ભાવ નિરાવરણ છે અને તેનો આશ્રય લેતા સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે, એવા ધર્મના પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. જો આ રીતે અહીંયા દ્રવ્યનું સ્વરૂપ આચાર્ય ભગવાને સમજાવ્યું છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આવી વાત જેને કાને ન પડે તે બિચારા શું કરે, હું કોણ છું, મારું સ્વરૂપ છે તે કેવું છે, આ પાંચ ભાવો કેવી રીતે છે, કયા ભાવથી બંધન છે અને કયા ભાવથી મોક્ષ થાય છે, મોક્ષનો ઉપાય કઈ રીતે છે, કયા ભાવ શુદ્ધ છે, કયા ભાવ અશુદ્ધ છે, કયા ભાવ આશ્રય કરવા યોગ્ય છે, ઉપાદેય છે, અને કયા ભાવ હેય છે એટલે છોડવા લાયક છે, એ બધું સમજવાની. નવરાશ ન મળે, નવરાશ તો મળે પ્રભુ, પણ એ પ્રમાદ કરીને એ સમજવા માંગતા જ નથી. બીજી બધી બાબતમાં નવરાશ મળે અને ધર્મની બાબતને સમજવા માટે જ નવરાશ ન મળે એમ ક્યાંથી હોય, એને પ્રમાદ છે. અરે રે, ગુરુદેવ કરુણા કરીને કહે છે અહીંયા 115માં પાના ઉપર કે અરે રે, તે 84ના અવતારમાં રખડશે, 84 લાખ યોની છે, અને એમાં એ ભવના ભ્રમણ કરશે, 84ના અવતારના સમુદ્રમાં ક્યાંય ડૂબી મરે, શું થાય? ભાઈ, તને આ સમજવાનો અવસર છે. અત્યારે આ અવસર છે કે જયારે તું એ બધું સમજે, અને સમજે તો તને મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડે. પોતાનું સ્વરૂપ મોક્ષ સ્વરૂપ છે, એવા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનો પુરુષાર્થ ત્યારે જ ઉપડશે. એટલે આ સમજવાનો અવસર છે. આવા ટાણા કઈ વારે વારે આવતા નથી. આ અવસર આવ્યો છે, એ ચાલ્યો ન જાય એનું તું ધ્યાન રાખજે, એમ ગુરુદેવનો કહેવાનો આશય છે. તું આ રળવા કમાવા પાછળ, કુટુંબ પરિવારને સાચવવા પાછળ, ને ઇન્દ્રિયના વિષય ભોગની પાછળ રોકાઈને રહીશ તો અવસર વેડફાઈ જશે. આમે તું ક્યાં રળવા કમાવાનું કે કુટુંબ પરિવારને સાચવવાનું કે ઇન્દ્રિયના વિષયનું કામ કરે છે? એ તો બધું જે થવાનું છે તે થાય છે, પણ તું ત્યાં રોકાઈ રહ્યો છે. ત્યાં તું કરતા બુદ્ધિ કરી અને રોકાઈ રહ્યો છે. ત્યાં તું સુખ બુદ્ધિ કરી અને રોકાઈ રહ્યો છે. તો ત્યાંથી પાછો વળ અને સ્વરૂપનું લક્ષ કર, અને આ વાતને સમજ, અને એવો જ પછી પુરુષાર્થ આદર. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રિકાળ છે તેને ભાવ કહેવાય. એક વાત, જો ભાવ કોને કોને કહેવાય એની સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. આ શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રણેય કાળે છે, જે દ્રવ્યરૂપ છે, તેને પણ ભાવ કહેવાય. પર્યાયને પણ ભાવ કહેવાય, રાગને પણ ભાવ કહેવાય. શુભાશુભ ભાવ, એ શુભ ભાવ એ રાગ છે, અશુભ ભાવ. અને એ સિવાય દ્રવ્ય વસ્તુ છે તેને પણ ભાવ કહેવાય. આ પારિણામિક ભાવ છે એ દ્રવ્ય છે, વસ્તુ છે. અહીં દ્રવ્યને શુદ્ધ પારિણામિક ભાવ એવું નામ આપ્યું છે, એવી સંજ્ઞા આપી છે. દ્રવ્યને શુદ્ધ પારિણામિક ભાવ એવું નામ આપ્યું છે, એવી સંજ્ઞા આપી છે. તે તો બંધ મોક્ષ પર્યાયની પરિણતિથી રહિત છે. શું? આ દ્રવ્ય શુદ્ધ પારિણામિક ભાવ છે, એ બંધ અને મોક્ષ ની પર્યાયની પરિણતિથી રહિત છે એમ કહે છે. ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ અસ્થિરૂપ છે, એનું હોવાપણું છે, ત્રણેય કાળ એ હોવાપણું છે, અને એ હોવાપણું ધ્રુવ કે જે ફેરફાર વિનાનું છે, જેમાં કાંઈ ચલિત નથી, એ ધ્રુવ છે. ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ અસ્થિરૂપ છે, એટલે કે છે 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 ને છે, ધ્રુવ 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 એવા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ છે. તે અહીં કહે છે કે બંધ મોક્ષની પરિણતિથી રહિત છે. એવું આ ત્રિકાળ ધ્રુવ એ બંધ મોક્ષની પરિણતિથી રહિત છે, રાગાદિના ભાવથી રહિત છે, અને મોક્ષ માર્ગ અને મોક્ષની પર્યાયથી પણ રહિત છે. એ ધ્રુવ છે તે રાગાદિના ભાવથી તો રહિત છે, પણ એ મોક્ષ માર્ગ અને મોક્ષની પર્યાયથી પણ રહિત છે. મોક્ષનો માર્ગ તો એવા ધ્રુવનું લક્ષ્ય કરતા જે વિતરાગી પરિણામ થાય છે એને કહ્યો છે. મોક્ષ માર્ગ શું છે? એ વિતરાગી પરિણામ એવા ધ્રુવનું લક્ષ્ય કરતા થાય છે, એ મોક્ષનો માર્ગ છે. એટલે અહીંયા કહે છે કે એ ધ્રુવ એ રાગાદી ભાવથી પણ રહિત છે, મોક્ષની પરિણતિથી રહિત છે. ત્રિકાળી સ્વભાવમાં પર વસ્તુ નથી, રાગ નથી, મલિન પર્યાય નથી અને અપૂર્ણ કે પૂર્ણ નિર્મળ પર્યાય પણ નથી. અપૂર્ણ કે પૂર્ણ નિર્મળ પર્યાય પણ નથી એટલે એ ત્રિકાળી સ્વભાવ જે વસ્તુ કે દ્રવ્ય, એમાં કોઈ પર્યાય નથી, મલિન પર્યાય પણ નથી અને નિર્મળ પર્યાય પણ નથી. આવી પોતાની ચીજનો જેને અંદર દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે, પહેલા તો એને આવો સ્વીકાર તર્ક દ્વારા થવો જરૂરી છે કે આવી પોતાની ચીજ છે જેમાં નિર્મળ પર્યાય પણ નથી, બંધની પર્યાય તો નથી, વિકારી ભાવ તો નથી, પણ નિર્મળ પર્યાય પણ નથી એવું માત્ર ધ્રુવ, એવું દ્રવ્ય જે પલટતું નથી, જે કાયમ એવું ને એવું શુદ્ધ રહે છે, તે એ ચીજ પોતાની છે એવો પહેલા તો તર્ક દ્વારા સ્વીકાર થવો જોઈએ, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા સ્વીકાર થવો જોઈએ અને પાકો નિર્ધાર થાય કે પોતે એવો છે તો પછી એનું લક્ષ થાય. એટલે આવી પોતાની ચીજનો જેને અંદર દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે તેને જ શુદ્ધ આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અંદર દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે એટલે કે એનું એ લક્ષ કરે છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ તે તરફ ઢળે છે અને એમ એનો સ્વીકાર થાય છે ત્યારે જે અનુભવમાં આવે છે તે અતિન્દ્રિય આનંદનું વેદન છે. બાકી તો બધું થોકે થોથા છે. આ સમ્યક દર્શન પ્રગટ કરવાની રીત કહી અને આ જ રીતે સ્વરૂપને વિશે અતિન્દ્રિય આનંદનો અનુભવ થતો રહે અને ત્યાં લીનતા કરતો રહે એવો એનો પૂરતાથી પુરુષાર્થ ઉપડે છે. અને પછી એવો પુરુષાર્થ ઉપડ્યો છે એટલે બાહ્યમાં પછી એવું જ ચારિત્ર હોય છે અને એ જ રીતે પોતાના સ્વરૂપમાં લીનતાથી આગળ વધીને જ્યારે એ સ્થિરતા કરે છે એટલે શ્રેણી ચડી જાય છે ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. આવો આખો મોક્ષનો માર્ગ છે. આ રીતે વિતરાગી પરિણામ થયા કરે છે અને પોતે પોતાના મુક્ત સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરે છે. એટલે આખો માર્ગ એક જ રીતે છે, આખો પુરુષાર્થ એક જ રીતે છે, પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીનતાથી આગળ વધી અને સ્થિરતા કરવા રૂપ છે. ગુરુદેવ અહીં આગળ કહે છે કે ભાઈ, જન્મ મરણના અંતનો ઉપાય આ એક જ છે. દુનિયા માને કે ન માને, દુનિયા ગમે તે કહે, સત્ય તો આ જ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય મહાપ્રભુ બંધ મોક્ષની પર્યાયથી રહિત વસ્તુ છે. તે ત્રિકાળ શુદ્ધ છે અને તે એકના આશ્રયે ધર્મરૂપ નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે. હવે વિશેષ કહે છે જે જયસ્થાન આચાર્ય ભગવાને ટીકામાં કહ્યું છે કે પરંતુ જે દસ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વય તે પર્યાર્થિક ન આશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. પહેલા દ્રવ્યાર્થિક ન આશ્રિત શુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા જે હતા એવા શુદ્ધ જીવત્વની વાત કરી, એ શુદ્ધ જીવત્વ લક્ષણરૂપ પારિણામિક પણ એની વાત કરી અને હવે બીજી વાત કરીશ. હવે શું કહે છે કે જે દસ પ્રાણરૂપ જીવત્વ, પેલું શુદ્ધ જીવત્વ હતું, આ દસ પ્રાણરૂપ જીવત્વ, દસ પ્રાણ આપણે કહીએ છીએ ને, મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયો શ્વાસ અને આયુષ્ય એમ 10 પ્રાણ છે. એ 10 પ્રાણ છે એ જીવત્વ છે એમ આપણે જે કહીએ છીએ એની અહીંયા આવે વાત લીધી છે કે એવા 10 પ્રાણ રૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ એ પર્યાર્થિક નય આશ્રિત છે. પર્યાર્થિક નય આશ્રિત છે એટલે કે એ પર્યાય નયની મુખ્યતાથી એને એ 10 પ્રાણને એવા 10 પ્રાણરૂપ જીવત્વને જીવત્વ કહ્યું છે અને ભવ્યત્વ અભવ્યત્વ એ પણ પર્યાર્થિક નય આશ્રિત છે એટલે પર્યાર્થિક નયથી એ ભવ્યત્વ અભવ્યત્વ છે. એ બધું પર્યાયમાં છે, એ બધું પર્યાયમાં છે, એ પર્યાયરૂપ છે, એ બહારમાં છે, એ અંદરમાં નથી. એટલે એને અશુદ્ધ પારિણામિક ભાવ કહેવામાં આવ્યો. 10 પ્રાણરૂપ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાર્થિક નય આશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. 116માં પાના ઉપર કહે છે આગળ કે અરે ભાઈ, તને તારા કાયમી ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ? અહીંયા જીવત્વની વાત કરીને એટલે એના ઉપરથી ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જીવત્વ કયું, પણ તારું જીવત્વ કયા પ્રકારે છે? તને તારું કાયમી જીવત્વ, તને તારું કાયમી ત્રિકાળ જીવન એ શું છે એની જો તને ખબર નથી તો તું તારું જીવન કેવી રીતે જીવીશ? આ આહાર પાણી ને શરીર આદિ એ જળ છે, એનાથી જીવવાનું એ સાચું જીવન નથી. એનાથી તું જીવે એમ માનતો હોય તો એ સાચું જીવન નથી. એ તો જળ છે, એનાથી તારું જીવન નથી, એના વિના તારું જીવન છે. આ શરીર ને આહાર ને પાણી ને ખોરાક ને આ બધી વાત બધી કરીએ છીએ કે કપડા ને લત્તા ને બધું જે છે એ કઈ તારું સાચું જીવન નથી. એનાથી તું તારું જીવન માનતો હોય તો એ તારો ભ્રમ છે. શરીર પોતે જ જળ છે, એ મૃતક કલેવર છે, તો એવા જળથી તું કેવી રીતે જીવે? એ જળ વડે તારું જીવન નથી. અહીંયા તો પેલા 10 પ્રાણની વાત કરવી છે ને કે જે 10 પ્રાણ છે એ કઈ તારું સાચું જીવન નથી. મન વચન અને કાયા અને 5 ઇન્દ્રિયો શ્વાસ અને આયુષ્ય આ બધું કર્મજનિત છે, એ કઈ તારું સાચું જીવન નથી. શરીર જ જળ છે, એને તો મૃતક કલેવર કહ્યું છે, તો એના વડે કરીને તારું જીવન ક્યાંથી હોય? એનાથી તું કેવી રીતે જીવે? પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રાણો વડે તું જીવે છે. શુદ્ધ ચૈતન્ય પ્રાણ છે એ તારું ત્રિકાળ જીવન છે એમ અહીંયા કહેવું છે. એટલે ગુરુદેવ કહે છે કરુણા કરીને કે ભાઈ, પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રાણો વડે ત્રિકાળ જીવે અને શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે મોક્ષ એટલે સિદ્ધ પદને સાધીને સ આદિ અનંત પૂર્ણ આનંદમય જીવન જીવે તે જ જીવનું સાચું જીવન છે. શું જીવન છે? જીવનું સાચું જીવન શું છે? આ સંસારી પર્યાય રૂપ જે અવસ્થાઓ છે એ કઈ શરીર એ કઈ જીવનું સાચું જીવન નથી. શરીર સહિત છે એ કઈ એનું જીવન નથી. પરંતુ પોતાના ચૈતન્ય પ્રાણ વડે ચૈતન્ય સ્વભાવના આશ્રયે જે પ્રાપ્ત કરે છે તે સિદ્ધપદ જે સ આદિ અનંત છે એ પૂર્ણ આનંદમય છે, એ શાશ્વત છે, એ જ એનું સાચું જીવન છે. ત્યારે એણે આવો તો વિચાર કર્યો નથી કે પોતાનું જીવન, પોતાનું સ્વરૂપ, પોતે કોણ છે, આ બધું તો એને વિચાર્યું જ નથી. અહીંયા કહે છે કે સ્તુતિમાં આવે છે ને કે તારું જીવન ખરું, તારું જીવન જીવી જાણ્યું ને એમના હાથે જીવન. ગુરુદેવ કહે છે કે ભગવાન કેવળી જે પૂરણ વિતરાગ વિજ્ઞાનમય જીવન જીવે છે ભગવાન કેવળી કેવળી ભગવાન પૂર્ણ વિતરાગ વિજ્ઞાનમય જીવન જીવે છે, તે ખરું જીવન છે. આ ચાર ગતિ રૂપ જીવન એ કઈ સાચું જીવન નથી. આ પર્યાય અને આ રાગ વેશના ભાવ એ કઈ સાચું જીવન નથી. પોતાની વર્તમાન પર્યાય, મનુષ્યની પર્યાય અને એને અનુરૂપ જે શરીર મળ્યું, આ 10 પ્રાણ, એ બધું કઈ સાચું જીવન નથી. સાચું જીવન તો કેવળી ભગવાન પૂર્ણ વિતરાગ વિજ્ઞાનમય જીવન જીવે છે, તે સાચું જીવન છે, તે ખરું જીવન છે. અને એમાં જ શાશ્વત સુખ અને આનંદ જે ક્યારેય ઓછા વધતા થતા નથી, એમાં શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા એ બધું પૂર્ણ ભરેલું છે, જે ક્યારેય ઘટતું નથી, એવું જે જીવન છે એ સાચું જીવન છે. બાકી અજ્ઞાનપૂર્વક રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે? એ તો ભયંકર ભાવ મરણ છે. રાગાદિ ભાવે, અજ્ઞાનપૂર્વક રાગાદિ ભાવે થાય છે એ જીવન એ જીવન નથી, એ તો ભાવ મરણ છે. પોતાના શુદ્ધ ભાવનું મરણ કરે છે, એને મારીને એ રાગાદિ ભાવે થાય છે. પોતાના શુદ્ધ ભાવ છે, પોતાનો સ્વભાવ છે, એવા સ્વભાવનું મરણ કરે ત્યારે એના રાગાદિ ભાવ થાય છે. એટલે રાગાદિ ભાવમય જીવન છે એ તો પોતાનું ભાવ મરણ છે, એ કાંઈ જીવન નથી. પાડુદેવે કહ્યું છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અરી રાચી રહો. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે બાપુ, રાગથી ધર્મ માને, સ્વભાવથી ધર્મ માને, અર્થાત રાગને જીવન માને, તેને તો સાચું જીવન જીવતા જ નથી આવડતું. તેને તો નિરંતર ભાવ મરણ જ થયા કરે છે. બહુ સરસ વાત કરી છે, બહુ ગંભીરતાથી લેવા જેવી વાત કરી છે. આપણે તો ક્યારેય એવો વિચાર જ નથી કર્યો કે આ જીવન છે એ સાચું જીવન નથી. સાચું જીવન તો સિદ્ધને હોય, એવો તો ક્યારેય વિકલ્પ પણ આવ્યો નથી. આ નાના પ્રકારના જે સુખાભાસ છે એમાં ને એમાં આ જીવ અનાદિનો રાચી રહ્યો છે, એમાં ને એમાં એ રખડ્યા કરે છે. વિભાવ ભાવે ને વિભાવ ભાવે રહી અને એ ભવના ભ્રમણ કરે છે. પણ પોતે કોણ છે, પોતાનું જીવન કેવું હોય એનો તેણે વિચાર જ નથી કર્યો. બહુ સરસ વાત ગુરુદેવે આજે આપી છે, ગંભીરતાથી લેવા જેવું છે કે જીવન કોને કહેવાય, સાચું જીવન શું છે. આ જીવ દ્રવ્ય છે, એ ચેતન છે, એ કઈ જડ નથી. અને એ ચેતન છે, એ જ્ઞાન સ્વભાવી છે, એ અનુભવે છે, એ પોતાને અનુભવે છે, પોતાના સ્વભાવને અનુભવે છે, પોતાના અનંત ગુણ ના પરિણામને અનુભવે છે, એવું એ જીવ દ્રવ્ય છે. તો એને શાશ્વત સુખ, અવ્યાવાદ સુખ, આનંદ, શાંતિ એ બધાનો અનુભવ થાય છે. અને એવા અનુભવે એ હંમેશને માટે રહી શકે, એવું જીવન એ પ્રાપ્ત કરી શકે એવો છે. પણ એનો તો એને વિચાર જ નથી કર્યો. અહીંયા કહે છે કે જે 10 પ્રાણરૂપ જીવત્વ, 10 પ્રાણરૂપ જીવત્વ કહ્યું તે એની વાત કરે છે કે એ કેવું છે. 10 પ્રાણરૂપ જીવત્વ છે એ તો પર્યાયમાં છે, એ તો જળ છે. 10 પ્રાણ છે એ તો જળ છે, એ તો ક્ષણિક છે. એટલે કહે છે કે જે 10 પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ તે પર્યાર્થિક નયને આશ્રિત છે. આ જોડકું ભવ્યત્વ અને અભવ્યત્વ, એ જોડકું, એ ભવ્યત્વ અભવ્યત્વ દ્વય એટલે એનું જોડકું, એ અને પેલા 10 પ્રાણ એ પર્યાર્થિક નયને આશ્રિત છે. અને તેથી તે અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. ગુરુદેવ કહે છે કે આ તો એકલું માખણ મૂક્યું છે. કહે છે કે 10 પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વય એ 3 અવસ્થા દ્રષ્ટિએ, પર્યાય દ્રષ્ટિએ વ્યવહાર નૈતિક કહેવામાં આવ્યા છે. 10 પ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ પ્રાણ છે. જળ પ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહીં, પણ અહીં તો કહે છે કે પાંચ ઇન્દ્રિયો એટલે ભાવેન્દ્રિયો, મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસ એટલે અંદર જીવની યોગતારૂપ એ બધું છે, એ એવા દસ પ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે એમ જે કહ્યું તે વ્યવહાર નહીંથી કહ્યું છે, અને તે અશુદ્ધ પારિણામિક ભાવ છે. વળી ભવ્યત્વ, અભવ્યત્વ, દ્વય એ પણ પર્યાર્થિક નય આશ્રિત હોવાને કારણે અશુદ્ધ પારિણામિક ભાવ છે. એ ત્રણે ત્રણને અશુદ્ધ પારિણામિક ભાવ કયો? પારિણામિક તો કયા? પહેલા શરૂઆતમાં જ પારિણામિકના ત્રણ પ્રકાર કયા? જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. પછી એમાંથી જીવત્વની વાત કરતા એક શુદ્ધ જીવત્વની વાત કરી કે જે દ્રવ્યાર્થિક ને આશ્રિત છે એટલે એ શુદ્ધ પારિણામિક ભાવ છે, અને એ પછીથી આ બીજા પ્રકારનું જીવત્વ કે જે દસ પ્રાણરૂપ જીવત્વ છે, જે દસ પ્રાણરૂપ જીવત્વ છે તે તથા આ ભવ્યત્વ, અભવ્યત્વ, દ્વય એ ત્રણે પર્યાર્થિક નય આશ્રિત છે એટલે એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. આગળ કહે છે કે ત્રિકાળી ધ્રુવ એક ચૈતન્ય સ્વભાવ ભાવથી ભરેલી શુદ્ધ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ જે વસ્તુ, તેમાં આ અશુદ્ધ પારિણામિક ભાવ ક્યાં છે એટલે કે નથી. ચૈતન્ય સ્વભાવથી ભરેલી આ શુદ્ધ વસ્તુ જે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે એની અંદર આ અશુદ્ધ પારિણામિક ભાવ નથી, એટલે કે આ દસ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ બધું અશુદ્ધ પારિણામિક ભાવ રૂપ છે, એ પેલા ચૈતન્ય સ્વભાવી પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મામાં એ નથી. એ નથી જે દસ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ ત્રણે પર્યાર્થિક નય આશ્રિત છે અને અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. અશુદ્ધ શા માટે, અશુદ્ધ કેમ કયા? તો એનો ઉત્તર આપે છે પારા નંબર 117 ઉપર. ઉત્તરમાં કહે છે કે સંસારીઓને શુદ્ધ નહીંથી અને સિદ્ધોને તો સર્વથા જ દસ પ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ, અભવ્યત્વનો અભાવ છે. જો સિદ્ધ ભગવાનને દસ પ્રાણરૂપ જીવત્વ નથી, ભવ્યત્વ પણ નથી અને અભવ્યત્વ પણ નથી, એ ત્રણેય નથી, એનો અભાવ છે. અને સંસારીઓને જો શુદ્ધ નહીંથી જોઈએ તો શુદ્ધ નહીંથી તો સંસારીઓને પણ આ દસ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ, અભવ્યત્વનો અભાવ છે. નિશ્ચય નહીંથી જો વિચારીએ તો સંસારીઓને પણ આવા દસ પ્રાણરૂપ જીવન નથી. દસ પ્રાણ કયા? શરીર, મન, વાણી, પાંચ ઇન્દ્રિયો, શ્વાસ અને આયુષ્ય, આ જે પ્રાણ કયા એ શુદ્ધ નહીંથી જીવને નથી. ભલે એ સંસાર અવસ્થાને વિશે હોય, સંસાર અવસ્થામાં છે જીવ, ત્યારે પણ શુદ્ધ નહીંથી જો વિચારીએ તો એના સ્વરૂપની અંદર આ વસ્તુ નથી. શું નથી? દસ પ્રાણરૂપ જીવત્વ નથી, ભવ્યત્વ નથી, અભવ્યત્વ પણ નથી, અને સિદ્ધને તો એ છે જ નહીં. શું કહ્યું? કે જો કે પર્યાર્થિક નયે અશુદ્ધ દસ ભાવ પ્રાણ ભવ્યત્વ, અભવ્યત્વ, દ્વય એ ત્રણે કહેવામાં આવ્યા છે, તો પણ સવે શુદ્ધાહુ શુદ્ધણયા એ વચનથી શુદ્ધ નહીંથી સંસારને એ ત્રણેય નથી. શુદ્ધ નહીંથી જોઈએ તો એ નથી, પર્યાર્થિક નહીંથી છે પણ શુદ્ધ નહીંથી એ નથી, અને સિદ્ધને તો નથી. એને તો સર્વથા નથી, સિદ્ધને તો સર્વથા નથી. વસ્તુ જે ત્રણેય કાળ શુદ્ધ એક રૂપ છે તેમાં આ ત્રણેયનો અભાવ છે. કયા ત્રણેયનો અભાવ છે? દસ ભાવ પ્રાણ અને ભવ્યત્વ અભવ્યત્વ, એ ત્રણેયનો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં અભાવ છે. અને સિદ્ધોને પણ એ દસ અશુદ્ધ ભાવ પ્રાણ સર્વથા પર્યાયમાં નથી, એટલે એમને પણ એ અભાવ છે. સંસારીને એ ત્રણ પર્યાયમાં છે, પર્યાયમાં છે, પણ વસ્તુ એટલે દ્રવ્યમાં નથી. જ્યારે સિદ્ધમાં તો એ ત્રણેયનો સર્વથા અભાવ છે, સિદ્ધને તો એ સર્વથા નથી, એટલે પર્યાયપણે કે દ્રવ્યપણે કોઈ રીતે સિદ્ધને એ ત્રણ વસ્તુ નથી. એ ત્રણ દસ ભાવ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ, એ ત્રણેય સિદ્ધ ભગવાનને બિલકુલ નથી, એનો સર્વથા અભાવ છે. સિદ્ધ ભગવાન છે તે ભવ્ય પણ નથી, અભવ્ય પણ નથી. આ પર્યાયની વાત છે. ભવ્યત્વ એટલે મોક્ષ હોવાને લાયક એ ભવ્યત્વ, મોક્ષ તો થઈ ગયો માટે ભવ્યત્વનો સિદ્ધને અભાવ છે. મોક્ષ થઈ ગયો એટલે હવે એ પર્યાય સિદ્ધની થઈ ગઈ છે ત્યારે એ ભવ્યત્વનો અભાવ છે. અને અભવ્યને તો મોક્ષ છે જ નહીં, એટલે અભવ્ય અને ભવ્ય એ બંને વાત જે કરી એ સિદ્ધ ભગવાનને હવે નથી. જ્યારે સંસારને પર્યાયમાં છે, પર્યાયમાં એ છે, દસ પ્રાણ પણ છે, પણ શુદ્ધ નહીંથી જોઈએ તો સંસારીને પણ એ નથી, એટલે કે દ્રવ્યમાં નથી. સંસારી પ્રાણીને શુદ્ધ નહીંથી જોઈએ તો દસ ભાવ પ્રાણ નથી. પાંચ ભાવેન્દ્રિયો મન વચન કાયાના નિમિત્તે કંપન દશા, શરીરમાં રહેવાની યોગ્યતા રૂપ આયુષ્ય અને શ્વાસોશ્વાસ થવાની પર્યાયની યોગ્યતા, એમ દસ અશુદ્ધ ભાવ પ્રાણ બધા સંસારી જીવોને પર્યાયમાં છે પણ શુદ્ધ નહીંથી નથી. અને સિદ્ધોને તો સર્વથા દસ પ્રાણરૂપ જીવત્વ નથી, તેમજ ભવ્યત્વ અભવ્યત્વનો પણ સિદ્ધ ભગવાનને અભાવ છે. કેમ કે જ્યાં સાક્ષાત મોક્ષ દશા છે ત્યાં પછી મોક્ષ થવાની લાયકાત કે ભવ્યત્વ એ ક્યાં રહ્યું? અને અભવીને તો મોક્ષ છે જ ક્યાં, એટલે અભવ્યત્વ છે એ પણ નથી. આ પ્રમાણે ભવ્યત્વ અભવ્યત્વને પણ ભેદરૂપ વ્યવહાર ગણીને અશુદ્ધ પારિણામિક ભાવ કયા. પારિણામિક ભાવમાં પહેલા ત્રણ વસ્તુ કઈ, જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ, અને પછી એનો વિસ્તાર કરીને સમજાયું તો એમાં જીવત્વ જે શુદ્ધ જીવત્વ છે એને શુદ્ધ પારિણામિક ભાવ કયો, અને પછી આ દસ ભાવ પ્રાણરૂપ જીવત્વ તથા ભવ્યત્વ અભવ્યત્વને અશુદ્ધ પારિણામિક ભાવ કયા. હું ધારું છું કે આટલે સુધી બધાને બરાબર બધું સ્પષ્ટ થયું હશે. આગળ અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માનો સાચો પ્રાણ અને એનું સાચું જીવન તો શુદ્ધ ચેતના છે. એને દસ પ્રાણ કયા એ તો વ્યવહારથી છે, પણ તે કઈ આત્માનું પરમાર્થ જીવન નથી. એટલે જીવનું એ કઈ જીવત્વ નથી. જીવ દ્રવ્ય આત્મા ભગવાન આત્મા, એને એવા દસ પ્રાણની જરૂર નથી. શુદ્ધ ભગવાન એવા કોઈ દસ પ્રાણ હોતા નથી, તેના વગર પણ આત્મા જીવી શકે છે. ગુરુદેવ કહે છે જુઓ, સિદ્ધને સંસાર દશામાં દસ પ્રાણ હતા, પણ હવે જ્યારે એ સિદ્ધ થયા છે તો હવે એમને બિલકુલ નથી, સર્વથા જ નથી. દ્રવ્ય ગુણમાં તો પહેલેથી જ ન હતા, સંતાર અવસ્થા વખતે પણ એ દસ પ્રાણ સિદ્ધને દ્રવ્યમાં ગુણમાં ન હતા, પણ પર્યાયમાં હતા. અને હવે સિદ્ધ દશા થઈ છે, સિદ્ધિની પર્યાય થઈ છે, એટલે હવે એ 10 પ્રાણ છે એ પર્યાયમાં પણ નથી, એટલે એ સર્વથા એનો અભાવ છે. ભગવાન સર્વજ્ઞ દેવે કહેલું તત્વ પરમ અલૌકિક છે ભાઈ. દ્રવ્ય પર્યાયનું અને પાંચ ભાવોનું સ્વરૂપ સમજાવીને મોક્ષનો ઉપાય અને મોક્ષ કેમ સધાય તે આચાર્ય દેવે બતાવ્યું છે. આ પાંચ ભાવ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાયું છે, એટલું જ નહીં પણ એ દ્વારા મોક્ષની પ્રાપ્તિ, મોક્ષ કેમ સધાય, મોક્ષનો ઉપાય એ પણ આચાર્ય દેવે બતાવ્યું છે. પોતે મોક્ષ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, પણ વર્તમાન પર્યાયમાં મલિનતા પડી છે તો એવી મલિનતાને કાઢીને, એવી મલિનતાને દૂર કરીને પોતાના પરમ શુદ્ધ તત્વને, મુક્ત સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત કરાય એનો માર્ગ આચાર્ય ભગવાને આ પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ, શુદ્ધ અને અશુદ્ધ પારિણામિક ભાવ એ બધાની સમજ દ્વારા આપણને આપ્યો છે, એ બધું સમજાવ્યું છે. હવે કહે છે તે ત્રણમાં ભવ્યત્વ લક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વ આદિ જીવ ગુણોનું ઘાતક દેશઘાતી અને સર્વઘાતી એવા નામવાળું મોહ આદિ કર્મ સામાન્ય પર્યાર્થિક નહે ઢાંકે છે એમ જાણવું. જો હવે વધારે ઊંડા ઉતરી અને સ્પષ્ટતા કરે છે કે જેમાંથી આપણને સમ્યક્ત્વનો વિષય બરાબર સ્પષ્ટ થઈ જાય. સમકિત પ્રાપ્ત કરવું છે તો એનો વિષય શું છે એની સ્પષ્ટતા થાય છે. શું એમણે ટીકામાં કહ્યું? આચાર્ય ભગવાને ટીકામાં એમ કહ્યું કે તે ત્રણમાં, આજે ત્રણની વાત કરીએ, ભવ્યત્વ લક્ષણ પારિણામિક ને તો યથાસંભવ સમ્યક્ત્વ આદિ જીવ ગુણોનું ઘાતક દેશઘાતી તથા સર્વઘાતી એવા નામવાળું મોહ આદિ કર્મ સામાન્ય પર્યાર્થિક નયે ઢાંકે છે એમ જાણવું. આ સમ્યક્ત્વ આદિ જીવના ગુણો, એનું દેશઘાતી અને સર્વજ્ઞાતી એવા નામવાળું જે મોહ કર્મ, એ બધા કર્મો છે એ પર્યાર્થિક નયે ઢાંકે છે. એ દ્રવ્યાર્થિક નયે ઢાંકે છે એમ નહીં, દ્રવ્યાર્થિક નયે તો એ શુદ્ધ જ છે. આ બધા ગુણ છે, સમ્યક્ત્વ આદિ એ ગુણો છે, એ દ્રવ્યાર્થિક નયથી તો એ શુદ્ધ જ છે. એને કાંઈ કોઈ ઢાંકે છે કે એમ પણ નથી, પણ અહીંયા પર્યાર્થિક નયે એ મોહાદિ કર્મ છે કે જે દેશઘાતી અને સર્વઘાતી એવું છે, તે આ સમ્યક્વાદી ગુણો ને ઢાંકે છે. પણ ઢાંકે છે તો એ કથન પર્યાર્થિક નયે કર્યું છે, પર્યાર્થિક નયથી એ ઢાંકે છે. આ વાતને ગુરુદેવ સમજાવે છે. જુઓ, 10 ભાવ પ્રાણરૂપ અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણમાં મોક્ષ થવાની લાયકાતરૂપ ભવ્યત્વ લક્ષણ પારિણામિક ભાવ છે. શું કહે છે? જુઓ, 10 ભાવ પ્રાણરૂપ અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણમાં મોક્ષ થવાની લાયકાતરૂપ ભવ્યત્વ લક્ષણ પારિણામિક ભાવ છે. તેને કહે છે સમ્યક્ત્વ આદિ ગુણોનું ઘાતક દેશઘાતી તથા સર્વઘાતી નામ વાળું મોહાદિ કર્મ સામાન્ય પર્યાર્થિક નયે ઢાંકે છે. અહીં દ્રવ્ય ઘાતી કર્મ ના લેતા ભાવ ઘાતી કર્મ ઢાંકે છે એમ સમજવું. એ કર્મ છે એ અહીંયા ભાવ લેવા, દ્રવ્ય કર્મ ના લેવા, એટલે કે છે અહીં દ્રવ્ય ઘાતી કર્મ ના લેતા ભાવ ઘાતી કર્મ ઢાંકે છે એમ સમજવું. દ્રવ્ય ઘાતી કર્મ તો જડ છે, બાહ્ય નિમિત્ત છે. સમ્યક્ત્વ આદિ જીવ ગુણો એટલે જીવના એ ગુણો, સમ્યક્વ આદિ જીવ ગુણોનું ઘાતક તો અંદરમાં મોહાદી ભાવઘાતી કર્મ છે અને તે ભવ્યત્વ લક્ષણો પારિણામિક ભાવને પર્યાર્થિક નયે ઢાંકે છે એમ જાણો. શું કહ્યું? સમ્યક્ત્વ આદિ જીવ ગુણોનું ઘાતક, ગુણોનું ઘાતક, ગુણોનો ખરેખર કઈ ઘાત કરતું નથી પણ એ ઢંકાય છે અને ઢંકાય છે એમ કહેવું એ પણ વ્યવહાર નયનું કથન છે. આ સમ્યક્ત્વ આદિ જીવ ગુણોનું ઘાતક એ શું છે? તો કે એ અંદરમાં મોહ આદિ ભાવઘાતી કર્મ છે એ એનું ઘાતક છે. આપણે ઘાતી કર્મ કયા ને એટલે ઘાતક. ઘાતી કર્મ છે એ શું કરે છે? જીવના સ્વભાવ ભાવનો ઘાત કરે છે એમ આપણે સામાન્ય વ્યાખ્યા કરીએ છીએ. એટલે એમાં આ મોહ કર્મ છે એ પણ શું છે? એ પણ સમ્યક્ત્વનો ઘાત કરનારું છે. સમ્યક્ત્વ એ જીવનો સ્વભાવ ભાવ છે, જીવનો સમ્યક્ત્વ એ એવો ગુણ છે અને એનું ઘાતક કયું, એના ગુણનું ઘાતક એ ભાવઘાતી છે એ મોહ કર્મ છે. એટલે અહીંયા તો મોહ આદિ કયા એટલે ચારે ચાર ઘાતી કર્મની વાત લઈ લીધી, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય. એવા એ ભાવઘાતી કર્મ છે કે જે આ સમ્યક્ત્વ આદિ એટલે કે સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન અને વીર્ય એવા એ ચારે ગુણોની વાત કરીએ તો એનું એ ઘાતક છે. અને ઘાતક છે તો પણ એ દેશઘાતી છે અથવા સર્વઘાતી છે એમ પણ આપણે કહીએ છીએ ચારે. તો એ વાત અહીંયા સમજાવી છે કે એ ઘાતક છે એટલે એ ઢાંકે છે એ ગુણોને ઢાંકે છે, એને એનો ઉઘાડ થવા દેતું નથી. પણ એ બધું પર્યાર્થિક નૈતિક કહ્યું છે. પારંપારિક ભાવને એ ઢાંકે છે. કેવા ભાવને? કે જે ગુણરૂપ છે એને, સમ્યક્ત્વ આદિ ગુણો છે જે દ્રવ્યના છે એને આ પર્યાર્થિક નય ઢાંકે છે એમ કહ્યું. તો એ પર્યાર્થિક નય ઢાંકે છે એટલે ખરેખર એ ઢાંકતું નથી, કેમ કે પર્યાર્થિક નય ઢાંકે છે એ તો વ્યવહાર છે, એ તો વ્યવહાર છે. એટલે સમ્યક્ત્વ આદિ જે ગુણ છે, જ્ઞાન, દર્શન, વીર્ય એ બધા ગુણ છે, એનો ઉઘાડ થવા દેતું નથી, એને ઢાંકે છે. અથવા તો એમ કહેવું કે એવા સ્વભાવ ભાવનો આ ભાવઘાતી કર્મ છે, મોહની આદિ એ ઘાત કરે છે, તો એ બધું વ્યવહાર નયનું કથન છે, એ તો પર્યાર્થિક નય ઢાંકે છે એમ કહ્યું. પણ વાસ્તવમાં એટલે ખરેખર નિશ્ચય ચિત્તો એ ભાવ ઘાતી એટલે કે આ ચારે ઘાતી કર્મો જે ભાવઘાતી છે એ ખરેખર નિશ્ચય નથી જોઈએ તો આત્માના સ્વભાવને ઢાંકતા નથી. પરંતુ એ સમયની જીવની એવી યોગ્યતા છે, એ સમયે જીવની એવી યોગ્યતા છે એટલે એમ કહેવાય. એ વખતે કેવી યોગ્યતા છે? કે એના એ ગુણોનો ઉઘાડ થતો નથી એવી એ જીવની એ સમયની યોગ્યતા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ અને આનો વિસ્તાર હજી વધારે આવતી વખતે લઈશું. દેશઘાતી, સર્વઘાતી, નામવાળું, મોહાદિ કર્મ એ પર્યાર્થિક નય ઢાંકે છે એનો વિસ્તાર આપણે વધારે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખ નામ અનંત સુખ